આજે આપણે 16 ઓગસ્ટ 1914 ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. આપણે 8 ઓગસ્ટની પ્રાર્થના જોયેલી ને માતાજીએ તેમાં જણાવેલું પ્રભુ તું મને સ્થૂળ જગત તરફ ધકેલી રહ્યો છે, વ્યવહાર કરવા માટે ધકેલી રહ્યો છે. મારી પોતાની આંતરિક ઈચ્છા એવી હોય છે કે મારે તેની ચેતનામાં જીવ શાંત રીતે વિશાલતામાં, વિશાલ ચેતનામાં, શાંતિ પ્રગાઢ શાંતિમાં સ્થિર થઈ જવું એવી ભાવના હોવા છતાં પણ અંદરથી તું એ મને પ્રેરણા આપે છે કે મારે જગતના કાર્ય માટે જવું પડશે. માતાજી કહે છે, હું તો કેવળ તારી અંદર જ રહેવાને ઈચ્છું છું, પરંતુ તે મને જણાવ્યું છે કે મારે તારે અર્થે જીવવું જોઈએ અને આ રીતે હું તારે અર્થે જીવવા લાગુ છું. એટલે માતાજી હવે જગતના વ્યવહારો તરફ ધ્યાન આપી રહ્યા છે. સાધનામાં એક તબક્કો હોય છે, જ્યારે આપણે સાધના કરતા કરતા પ્રભુની ચેતનામાં જીવવા માંડે છીએ ત્યારે આપણો ભૌતિક જીવન ઉપરનો કંટ્રોલ ધીમે ધીમે જવા લાગે છે, એ વાતનો કંટાળો આવવા લાગે છે. એવો અનુભવ આવે છે, ભલું થયું ભાંગી જંજાળ, એવો ભાવ આવી જાય છે કે માથાકૂટ મારે જોતી નથી. ઉઠાવતું એકાંતમાં ચાલ્યો જાઉં ને હું, મને કોઈ ડિસ્ટર્બ ન કરે, મને કોઈ ભૌતિક આ જવાની જીવન ન જોઈએ, એ પ્રકારનો આપણી એક માગણી નિર્માણ થાય છે. માતાજી એ માગણીની અંદર સ્થિર છે હમણાં, ત્યારે પ્રભુ એને ધકેલી રહ્યા છે વાર તરફ. કારણ એવું છે કે જગત પણ પ્રભુ સ્વરૂપ જ છે. તમે પ્રભુના એક પાસામાં જીવવાને શક્તિમાન થાવ, ક્ષમતા પ્રાપ્ત કરો, બીજા પાસાને નિગ્લેટ કરતા રહો, એને તમને જીવતા ન આવતું હોય તો એ પૂર્ણયોગ નથી. પૂર્ણયોગનો અર્થ છે કે પ્રભુની ચેતનામાં હર પરિસ્થિતિમાં જીવવું, ભૌતિક જીવનમાં પણ જે કઈ આપણા ભાગમાં કાર્ય આવતું હોય એ પ્રભુ ગોઠવે છે, આપણે ગોઠવવાનું હોતું નથી. આપણી સામેથી માગ માગ ન કરાય કે મારે આ જોઈએ ને આ મને હોદ્દો આપો ના મને કામ કરવા આપો, એવું કાંઈ નહીં. સામેથી પોતાને મળે જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થાય એમાં તમારા ભાગમાં એ કામ પોતાને મળે, આપણે જે પ્રભુની ઈચ્છા હશે તમારે કરવું જોઈએ અને એ કરવું જોઈએ કેવી રીતે, તો કરવું ન જોઈએ, પ્રભુની ચેતનામાં રહીને કરવું જોઈએ, એ મહત્વનું છે આપણા માટે. એવી રીતે વ્યવહારમાં પણ જે તમે કરતા હોઈએ પ્રભુની ચેતનામાં રહીને શાંતિથી નિભાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે પણ આપણે આ વ્યવહારમાં જઈએ છીએ ત્યારે અગાધ શાંતિ તૂટી જતી હોય લાગે છે, આ ભંગાણ પડતું લાગે છે માણસના ચેતનામાં, અંદર એના હૃદયમાં અસંતોષ જાગે છે કે આ ક્યાં માથાકૂટમાં પ્રભુ મને ફસાયો, એવું લાગે છે. આ બધા માનવી પ્રત્યાઘાતો છે, સાચી માગણી નથી, ધ્યાન રાખજો, સાચી માગણી નથી. પ્રભુની ઈચ્છા એવી હોય છે કે તમે વ્યવહારિક કામો કરતા પણ પ્રભુની ચેતનામાં જ જીવવું જોઈએ અને અગાધ શાંતિ તમારી વ્યવહાર કરતા કરતા પણ ટકી રહેવી જોઈએ. ગીતાનો મૂળ ઉદ્દેશ આ છે, યુદ્ધ કરતા કરતા પણ પ્રભુની ચેતનામાં રહેવાનો સવાલ છે, ધ્યાન રાખજો. અને અર્જુન કહેતો ના ના હું જંગલમાં ચાલ્યો જાઉં, હું સંન્યાસ લઈ લઉં, ત્યાં તમારું ધ્યાન કરું. પ્રશ્ન એ જ છે, ધ્યાન રાખજો, એક જ પ્રશ્ન ફરીવાર ઉપસ્થિત માતાજી સામે પણ થયો છે. ગીતામાં કહ્યું છે એ જ માતાજીને જ અનુભવના આધાર, એ રીતે માતાજી પણ પોતાની રીતે આંતરિક રીતે પ્રેરણા લઈને એ જ દિશામાં જઈ રહ્યા છે. માતાજીને એમ કહે છે કે તમારે વૈશ્ય પ્રદર્શન પ્રત્યે વળ કરવું જોઈએ. હવે માતાજી એ પ્રમાણે વળી રહ્યા છે. માતાજીને એ વખતે અનુભવ આવે છે, ઓલી જે શાંતિમાં હું અગાધ શાંતિમાં પ્રભુના પ્રકાશમાં રહેતી હતી એ અહીંયા હું રહી શકતી નથી, કંઈક ઉણપ છે મારામાં, કંઈક ઉણપ છે. ધ્યાન જેવું ફરી વાર કહું છું, તમારે માર્ગદર્શક ગાઈડ નહીં મળે દુનિયામાં, કઈ નહીં મળે તમને. કોઈ પણ સાધના કે પ્રશ્ન હોય તો પ્રાર્થના અને ધ્યાનમાં જ તમને ઉત્તમમાં ઉત્તમ જવાબ મળશે. આ તો શ્રી અરવિંદના કોઈ પત્રોમાં બીજા મળીશ વાત તમને કહું છું. આ બે ઠેકાણે તમને તાત્કાલિક જવાબ મળે છે. તો આ રીતે જ્યારે માતાજી અનુભવે છે કે મારાનું એ શું ઉણપ છે, હું આ વ્યવહારમાં પણ પ્રભુ રહી શકતો નથી, અને ખ્યાલ આવે છે કે માતાજી કહે છે એ તેજોમય બુદ્ધિનું કારણો છે, હજી લગી કોઈ પણ પ્રયત્ન તેને ખોલી શકેલો નથી. તેજોમય બુદ્ધિ એટલે પ્રજ્ઞા શક્તિ, એને વેદોમાં પ્રજ્ઞા શક્તિ કહે છે. પ્રજ્ઞા શક્તિનું કારણો હજી ખુલ્યું નથી. પ્રજ્ઞા શક્તિ હવે ખુલી જાય, તમે એવી એવી એક અવસ્થામાં પહોંચી જાઓ છો કે તમે એક તરફ વ્યવહાર પણ કરતા હો છો અને એક તરફ પ્રજ્ઞાના સંપર્કમાં પણ રહેતા હો છો. પ્રજ્ઞાશક્તિની વિશેષતા છે. શ્રી અરવિંદ આ પ્રજ્ઞાશક્તિને જ મનઃશક્તિ કહે છે. ધ્યાન રાખજો, પ્રકાશમય સુવર્ણમય પ્રકાશશક્તિ. શ્રી અરવિંદ અતિમય શબ્દ એના માટે ખાસ વાપરે છે કે પ્રજ્ઞાશક્તિનો અર્થ ધીમે ધીમે સાચો અર્થ ઘસાતો ગયો ઉપનિષદવાનો, અને પ્રજ્ઞા એટલે તીવ્ર બુદ્ધિ, બુદ્ધિ એવો અર્થ લેવામાં આવે. પ્રજ્ઞાવંત શબ્દ વાપરવામાં આવે છે, બહુ વિચક્ષણ બુદ્ધિનો છે, પ્રજ્ઞાવંત છે. આ બધા વ્યવહારમાં ઘસાઈ ગયેલા શબ્દો છે, સાચી પ્રજ્ઞાનો અર્થ એ નથી. પ્રજ્ઞા પ્રકર્ષેણ ન્યાયતે ઇતિ પ્રજ્ઞા, જે બધું જ વસ્તુ કોઈ પણ દુનિયામાંની કોઈ પણ વસ્તુ ફક્ત સંકલ્પ મંત્રીથી સ્પષ્ટ રીતે જોઈ શકે છે, એ જે આંતરિક પ્રેરણાની શક્તિ આંતરિક રીતે કામ કરતી શક્તિ છે, એ પ્રજ્ઞા શક્તિ છે, બ્રહ્મની શક્તિ છે. એમ વેદમાં કહ્યું છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ એટલે બ્રહ્મ ચેતના પ્રજ્ઞાયુક્ત છે. આ પ્રજ્ઞાશક્તિની સાધના એને જ વિશ્વામિત્રી ગાયત્રી મંત્રમાં વણી લીધી છે. ધિયો યો ન પ્રજા, ધિયો એટલે આપણી વ્યવહારિક બુદ્ધિની વાત નથી, આ પ્રજ્ઞા બુદ્ધિની વાત છે. બુદ્ધિ આવો જુદો શબ્દ છે વ્યવહારમાં, પ્રજ્ઞા પણ આવે છે, વિજ્ઞાન પણ આવે છે, બુદ્ધિ પણ આવે છે, ત્રણ સ્તરો આવે છે. ધ્યાન રાખજો, પ્રજ્ઞા શક્તિ મૂળ શક્તિ છે દિવ્ય, મેધા શક્તિ એવી શક્તિ છે કે પ્રજ્ઞામાંથી આવતી પ્રેરણાઓ ઝીલી લે છે અને એ પ્રમાણે કામ થતી હોય છે. મેધા શક્તિ એ દૃષ્ટિ શક્તિ છે, પ્રજ્ઞા શક્તિ એ જીવાત્માની પ્રભુની શક્તિ છે, ત્યાં એની શક્તિ છે, અને બુદ્ધિ શક્તિ એ માણસની માનવની શક્તિ છે. ત્રણ અવસ્થા ત્રણ કક્ષાઓ છે, આ એવી રીતે આ કામ કરતી છે. એ બધી શકાય પ્રજ્ઞા શક્તિ, પણ જ્યાં પ્રકટ રીતે ડાયરેક્ટલી કામ કરે છે એ પ્રજ્ઞા શક્તિ છે. જ્યારે થોડી પ્રજ્ઞાથી જાય છે, આગળ આવરણ આવી જાય છે, બીજા શક્તિ થયા છે, વધારે આવરણ આવી જાય છે તો બુદ્ધિ શક્તિ થઈ જાય છે. આ પ્રમાણે વેદોમાં વર્ણન છે. માતાજી કીધી એ નથી, એ ખુલ્યું. અને માતા એ કહે છે, માતાજી કહે છે પણ જગતમાં તો રાક્ષસની બળો ઉતરી આવ્યા છે, પ્રથમ મહાયુદ્ધના ભણકર આવી રહ્યા છે, પૃથ્વી પર રાક્ષસી બળો આંધી માફક તૂટી પડ્યા છે. માતાજી એમ કહે છે કે આવા કલુષિત વાતાવરણમાં કે જ્યાં જીવનનો ભરોસો નથી, ક્યારેક ટપકી મરી જવાની શક્યતા ના આવે, કોઈ વસ્તુની શાશ્વતી નથી, શાંતિ નથી, એમને અંદર સર્વ ઝળહળી ઉઠવું જોઈએ, જેમના કાર્યનું તેને રૂપાંતર કરવું જોઈએ. એ બધા નિદાન પછી તેમણે પોતાની પાછળ દિવ્ય બીજ મૂકી જવું જોઈએ. રાક્ષસી બળ ઉતરી પડ્યા છે, જે ખોટું હશે, ખરાબ હશે, વિકૃત હશે, ભૂંગી નાખશે, બધું સાફસૂફી કરશે. જેમ મોટો આપણે સાતમાળનો બાંધો ક્લીન બાંધવા હોય, જમીન પર બુલડોઝર કરવામાં આવે છે, બધાને સમજતો કરવામાં આવે છે. એ પ્રક્રિયા અજીવ્ય શક્તિ બુલડોઝરનું કામ કરતી છે, ભાંગી અને ભૂખો કરી નાખવું. જૂનું જે નકામું છે, કાલક્રિય થઈ ગયું છે, આઉટડેટેડ છે, ભાંગી અને ભૂખો કરી નાખવાનું છે. એમાં ધર્મનું પણ આવી જાય છે, ધ્યાન રાખજો. ધર્મની ભાંગી નાખી છે, પછી આઉટડેટેડ થઈ ગયેલા ધર્મની ભાંગી નાખી છે, સમથળ કરી નાખે છે, પછી એમાંથી નવો સર્જન થતું હોય છે. માતાજી કે છે એમાં નવું બીજ વાવવું જોઈએ હવે, એવી માતાજીની પ્રાર્થના છે. હવે આપણે 16 ઓગસ્ટની પ્રાર્થના જોઈએ આજની. એમાં માતાજી જણાવે છે, મને શા માટે થયું છે કે મને મળેલું સુભાગ્ય સ્થાનને મારે છેડવું જોઈએ. ઘણીવાર માતાજી આગ્રહ રાખે છે, ઓલી જે પ્રભુની ચેતનામાં હું રહી છું, કેટલો ભાગ્ય હું સમજી, સદભાગ્ય સમજતી હતી, સુભાગ્ય સ્થાન, તે મને શા માટે એમ કહ્યું છે કે તમારા રૂપમાં મને મળેલા સુભાગ્ય સ્થાનને મારે છોડવું જોઈએ. જે સાક્ષાત્કારને એક ચીજ અશક્ય તરીકે સિદ્ધ કરી આપી શકે છે, એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવા માટે મારે પૃથ્વી પાછા વળવું જોઈએ. જ્યારે તમે એ ચેતનામાં હો છો ને, ઈશ્વર ચેતના કે છે એમાં ચેતના હો છો ને, એવું લાગે બધું નકામું વ્યર્થ હોય છે, પડાય જ નહીં, અશક્ય લાગે છે કે આ આવા કલુષિત વાતાવરણમાં રહી શક્ય નહીં, એવી ભૂમિકા બની જતી હોય છે. આપણને નથી જોતું મારે કે મારે એમાં પડવું જ નથી. લગભગ તમે જોશો સાધના તરફ પડેલા 99% લોકોને વૃત્તિ આવી થઈ જાય છે, સંસાર તો અસાર છે, સંસાર તો અસાર છે, એમ કહેવાનું કરતા હોય છે, અસાર છે, અસાર ભાઈ, સંસારમાં સાર છે, પ્રભુરૂપ સાર રહ્યો છે, તેને તમારે ઓળખો પડશે, ગુણયોગની વિશેષતા છે. તો આ રીતે આ અસિદ્ધ જે સિદ્ધ કરી શકાય ને એવી વસ્તુ છે, એમને તો વળી રહ્યો છે, એમાં મને નાખી રહ્યો છે, મારે પૃથ્વી પાછા કરવું જોઈએ. શા માટે પણ કરવું? તમારી શક્તિ પોતાનો આવિર્ભાવ સાધવા માટે જ્યારે પૃથ્વી પ્રત્યે અવતરણ કરે છે, એ વખતે પેલા મહાન આસુરી સ્વરૂપો કે જેમણે તમારા સેવક બની રહેવાનો નિર્ણય લીધો છે, તેમણે પોતાની પ્રકૃતિનું પ્રધાન અને અજોડ એવું લક્ષણ એ સાચવી રાખેલું છે. એ પૃથ્વી તરફ શા માટે વળવું છે એનું કારણ બતાવે છે. વિશ્વભૂમિ છે, પેલા મહા વિશ્વયુદ્ધની છે, આજે ખાતરી થઈ છે કે આ કલુષિત વાતાવરણમાં પણ, આ ભયાનક વાતાવરણમાં પણ પૃથ્વી શક્તિ પોતાનો આવિર્ભાવ સાધવા માટે જયારે પૃથ્વી પ્રત્યે અવતરણ કરે છે, જેના અનુભવ આવે છે કે તારી દિવ્ય શક્તિ ધીમે ધીમે અવતરણ કરી રહી છે. દિવ્ય શક્તિ ધરતી ઉપર અવતરણ કરી રહી છે. તે વખતે અવતરણ કરવાનું શરૂઆત કરી રહી છે, અવતરણ કરી રહી છે, માધ્યમ ગોતી રહી છે, કયા માધ્યમ દ્વારા પ્રગટ થવું, ક્યાંક ક્યાંક માધ્યમ મળે છે ત્યાં ત્યાં પ્રગટ થઈ રહી છે. ધ્યાન રાખજો, પ્રભુની શક્તિ અરવિંદ આશ્રમના સાધુમાં જ ઉતરે છે, જે ઉતરને જીવું નથી, ધ્યાન રાખજો. પ્રભુની શક્તિમાં આભળ છે ટૂંકી છે, જ્યાં પણ શુદ્ધ ચેતના દેખાય એ પણ સંપ્રદાયમાં ત્યાં પ્રભુની શક્તિ અવતરણ પામી છે. પછી કઈ જૈન મુનિ હોય, હિન્દુ સાધુ સંન્યાસી હોય, પીઠાધીશ હોય, કોઈ ગણપતિ હોય, એ પણ કોઈ વાયુશ્રી હોય, શુદ્ધ હૃદય હશે ત્યાં એ ઉતરી પડશે. બૌદ્ધના મંક હોય ક્યાંય પણ, ક્રિશ્ચન પાદરી હોય, એમને આવડશે પ્રભુની શક્તિને કોઈ આવતા માટે પ્રભુના બાળકો છે. આપણે નિર્માણ કરેલા બધા ભાગો છે એને પ્રભુની શક્તિ માન્ય જ કરતી નથી, એ વ્યવહારની વાત છે બધી. જ્યાં જ્યાં એને જાણીએ કે મારું અવતરણ ઝીલશે ત્યાં ત્યાં એ અવતરણ ગમે છે. ઘણી વખત અને હેતુ સાધવા માટે સામાન્ય વ્યક્તિમાં પણ અવતરણ પામે છે, ધ્યાન રાખજો, સામાન્ય વ્યક્તિમાં પણ અવતરણ પામે છે. દાખલો આપો, બીજા વિશ્વયુદ્ધ વખતે માતાજીને શ્રી અરવિંદ કહ્યું છે કે ચર્ચિલની પાછળ દિવ્ય શક્તિ ઊભી છે. ચર્ચિલ કાંઈ એવો આધ્યાત્મિક વ્યક્તિ જ નહોતો, એટલે ખાઈ પીને મોજ કરનારો માણસ હતો, એમ કે ચર્ચિલ 7 વખત પહેલીમાં ના પાસ થયેલું. ધ્યાનમાં જો તમે કલ્પના કરો, એ વૃદ્ધિ પછી ક્યાં દિલ્હીમાં 7 વખત ના પાસ થયેલો, એ ભણવાનું છોડી દીધું. પણ એ વાત શ્રીમંત ત્યાં હતો તો એને પૈસા જેટલી દર કરેલું નથી. બધા જે બ્રિટિશ લોકોને જે વ્યસનો હોય બધા વ્યસનો એને હતા, પણ એક હતો જીદ્દી, બહુ હતી જીદ્દી હતો. અને એ વખતે પ્રભુની એવી ઈચ્છા હતી, એવો જીદ્દી માણસ મળવો જોઈએ કે સામે આ હિટલર તમે ભીડો જોઈએ. એટલે હિટલરની પાછળ શક્તિ આવીને ઉભી રહી, ચર્ચિલની પાછળ શક્તિ આવીને ઉભી રહી, એને મદદ કરવા લાગી, એની પ્રેરણા આપવા લાગી. ચર્ચિલે કરેલી યુક્તિઓ એટલી ચિત્ર વિચિત્ર હોય છે કે આપણને એમ લાગે છે કે આના આના મગજમાં આ વિચાર કેવો થયો. ચર્ચિલે હિટલરના પાસે ચૌદ જ્યોતિષો હતા, બધા જુદા જુદી પ્રકારના જ્યોતિષ કરનારા, અને બધાને કન્સલ્ટ કરતો, મારે શું કરવું છે એ કઈ પ્રમાણે કરતો હિટલર. ચર્ચિલે પૈસા ખવડાવીને 8 જણાને ફોડ્યા, એને ફોડ્યા અને ખોટી સલાહ કીધું કે આમ તમે સલાહ આપો. અને હિટલરને એ પ્રમાણે સલાહ આપી હિટલરે રશિયા પર યુદ્ધ કરી નાખ્યો. હા, હિટલરની આ ચર્ચિલની એ રાજકારણ હતો, એણે બધી રીતે આ કર્યું. બીજી એક ઘટના કોઈ સ્થિતિ હશે કે જ્યારે હિટલરે નિર્ણય લીધો કે બ્રિટન પર હુમલો કરવાનો છે, એ વખતે આ પ્રસંગ છે. ચર્ચિલે ફોડીને કહેવાયું કે બ્રિટન નહીં રશિયા પર હુમલો કરો, પેલા રશિયા તમારે જીતશે. રશિયા તરફ બ્રિટન પર હુમલો કરવાની જયારે શરૂઆત કરતા હતા ત્યારે હિટલરને વિગતો બધી ખબર હતી. બ્રિટન ફક્ત 5 જ હવાઈ જહાજ છે, 5 જ પ્લેન્સ છે, સંરક્ષણ પ્લેન, એ પણ જૂના બધા, સેકન્ડ હેન્ડ રિપેર કરેલા બધા. એટલે એને કે તો એક ધડાકા સાથે ઉડાડી દઈશ કે એના પાસે અત્યાધુનિક સાધનો બધા. ચર્ચિલે એમાં યુક્તિ કરી કે એ 5 પ્લાનમાં એમણે સિગરેટમાં ચાંદીના કાગળ આવે, તમને ખબર છે, જૂના કાગળ આવે, ખબર નહીં મને, નાનપણમાં આવતા ચાંદી આમ સિગરેટને વીટલી રીતે સુગંધ ઉડી જાય એના માટે, એ બધી ભેગી કરી કારખાનામાંથી મંગાવી, ઠાંસી ઠાંસીને એ વિમાનોમાં ભરી, હસી હસીને વિમાન ભરી, અને 5 પ્લેનને રાત્રે ઉડાડ્યા જર્મની ઉપર. જર્મની તમારે કાંઈ કરવાનું નથી, તમારે એક જ કામ કરવાનું છે કે ત્યાં જઈને આ બધા ઠેકાણે ઉડાડી દેવાના છે. એટલે એક જ ઠેકાણ નહીં, જુદા જુદા ઠેકાણે, એક જણ પશ્ચિમ જર્મ જાય, એક પૂર્વ જર્મ જાય, એક મધ્ય જર્મ જાય, એક ઉત્તર જર્મ જાય, એવી રીતે 5 પ્લેન ગયા. અને એમણે ત્યાં વર્ષાવ કર્યો કાગળનો, એટલે હિટલરના રડારમાં એના 5 પ્લાન દેખાય પ્લેન. અને એમાંથી પ્લેન વધતા જ ગયા. અને આ લોકો રડારમાં બધા રડારમાં થોડો કાગળ પણ સ્પોટ કરી ગયા છે કાગળ તો, અને એનો કાગળ જે આકાશમાં ઉડતો હતો એ સ્પોટ કરી ગયા, પણ ત્યાં વિમાન તરીકે દેખાય ને કાળો સ્પોટ દેખાતો, એને સમજાય કે આ વિમાન છે. હજારો સ્પોટ દેખવા લાગ્યા, અને આ લોકો તમને ખુલતી સૂચના અપાઈ છે ત્યાં ઓછા ઓછા 1000 કરતા વધારે પ્લેન તૈયાર છે, કે તમે ધ્યાન રાખજો. એ વખતે ચર્ચિલે જ્યોતિષો મારફત સૂચના આપી કે બ્રિટન પર હુમલો કરતા નહીં, રશિયા તરફ કરો. યુક્તિ કેવી છે ધ્યાન રાખ, પ્રભુ આ રીતે પણ કાર્ય કરે છે. અર્જુન કંઈક મહાન સાધક હતો એવું નહોતું, એક ક્ષત્રિયવીર હતો, પણ પ્રભુની કૃપા એને પણ અવતરી રહી હતી. કારણ એ વખતે અર્જુન સાચો મોહરો હતો, એના માટે અવતરણ થયું. પ્રભુની કૃપા કરો, જ્યાં જ્યાં શક્ય છે, જે હિતુ માટે જે માણસ શક્ય છે ત્યાં અવતરણ પામે છે. પછી એ વ્યક્તિમાં બીજી કોઈ ક્ષમતા ન હોય, એક જ ક્ષમતાના આધારે એ પરમ પ્રભુનો પ્રિય પાત્ર બની જતો હોય છે. તો આ રીતે અવતરણ પામી રહી છે, માતાજી અનુભવી રહ્યા છે. તે વખતે જે વખતે આ બાજુ આ રીતે વ્યક્તિ અવતરણ પામી રહી છે, એ વખતે એવા મહાન આસુરી સ્વરૂપો જેમણે તારા સેવકો બની રહેવાનો નિર્ણય લીધેલો છે, પરંતુ તેમણે પોતાની પ્રકૃતિનું પ્રધાન અને અજોડ એવું લક્ષણ તો સાચવી રાખેલું છે. આસુરી શક્તિઓ ગૂઢ શાસ્ત્રની પરંપરા છે, કે અસુરો પણ પેલા દેવો જ હતા, પેલા દેવો જ હતા, એ પાછળથી અસુર તરીકે એમણે પાટલી બદલી, પાટલી બદલું છે ને, એવા એવી પાટલી બદલેલી છે એમણે, એવી પરંપરા છે. અને આપણે ત્યાં પરંપરા એ જ છે કે એક જ ઋષિના સંતાનો છે, એક જ ઋષિને બે પત્ની, એક દીતિ અને એક અદિતિ, અદિતિના પુત્રો દેવો અને દીતિના પુત્રો દૈત્યો. આ પ્રકારે અદિતિના પુત્રો આદિત્ય કહેવામાં આવે છે, આદિત્યો, અદિતિના આદિત્ય એટલે દેવો, દીતિના આદિત્યો, આદિત્યો અને દૈત્યો, દેવો અને અસુરો, આ રીતે નિર્માણ થયેલા છે. વેદોમાં પણ પરંપરા છે, પરંપરાને માનતા શકે છે. પેલા આ લોકોની, લોકોએ પ્રભુ પાસે સ્નાન ખાધેલા, એમણે પ્રતિજ્ઞા લીધેલી કે અમે પ્રભુ પ્રભુ કાર્ય કરશું. પણ ધીમે ધીમે શું હોય છે કે પોતે પ્રભુનું કાર્ય કરતા 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 પોતાનું કાર્ય કરવા માંગી જાય છે, પ્રભુ બનતી નથી. એને કેશિયર તરીકે એજન્ટ રાખેલો હોય, એજન્ટ પેલા બહુ નિષ્ઠાથી માલિકના કામ કરતો હોય, પછી ધીમે ધીમે એને ખબર પડે કે માલિક કઈ ધ્યાન નથી આપતો, ધીમે ધીમે કરવા માંડે છે, પોતાના ખિસ્સામાં પૈસા નાખવા માંડે છે. આ જ પ્રકાર આ અસુરો બાબતમાં થયો. ભારતીય એમ કહેતા, ના ના, અમે તો પ્રભુનો જ કાર્ય કરી રહ્યા છે, અમે પ્રભુનો જ કાર્ય કરી રહ્યા છે. અને અંદરથી પોતાનો સ્વાર્થ સાધવામાં પણ એ લોકો શકતા નથી. પ્રભુનું કાર્ય પણ કરે છે, સ્વાર્થ કરે છે. આ અસુરોના હાતાઓ બનતા હોય છે. અસુરો પણ ધાર્મિક લોકોને પેલા પકડે છે, ધાર્મિક લોકોને કેટલા પકડે છે. એ લોકો ભારતીય ધર્મનું મોરું જોઈએ, ધાર્મિક નેતા તરીકે હોવો જોઈએ, અને અંદરથી અસુરી કામ કરતો હોવો જોઈએ. એ અંદરથી પોતાના પૈસાનું ડીલિંગ ને આ ને તે ને બધું ચલાવતો હોય છે. અને બહારથી ના ના, માણસે ધન પ્રભાશક્તિ ન રાખવી જોઈએ, માણસે સમાજ સેવા જ કરવી જોઈએ, પ્રભુની સેવા કરવી જોઈએ. એ વચનો આમ ચાલતા હોય છે. અંદર એમનું પોતાનું એક આર્થિક સામ્રાજ્ય નિર્માણ થતું હોય છે પોતાનું. બધા જાણતા અજાણતા બધા અસુરી શક્તિઓના હાથા બનતા હોય છે. બાપાજી કહે છે, સેવકો બની રહેવાનો નિર્ણય લીધેલો છે, એવો નિર્ણય લીધો છે, પરંતુ એમને પોતાની પ્રકૃતિનું પ્રધાન અને અજોડ એવું લક્ષણ તો સાચવી રાખેલું છે. એમનું લક્ષણ એક જ છે, અહંકાર. આ લોકો અહંકાર છોડી શકતા નથી. અને અહંકાર આવે ત્યાં પછી પસંદગી, ના પસંદગી, મારો સ્વાર્થ, પેલાનો સ્વાર્થ બધું એના પાછળ આવવા લાગે છે. બધું એ લોકો સાચવી રાખે છે અંદરથી, અને આને છોડતા નથી. એ લોકો પોતાનું પ્રમુખ લક્ષણ છે અહંકાર, એ છોડવા તૈયાર નથી. જીવાનું દરેક સ્વરૂપ એ આવીને પોતાની પાસે જ ખેંચી લેવાની ઈચ્છા રાખે છે. આ એક બહુ મોટો મોટો આસુરી શક્તિ જે ધાર્મિક વ્યક્તિ મારફત કામ કરતી હોય એમાં આ લક્ષણ અચૂક અચૂક ને અચૂક પ્રગટ થાય છે. જોજો, નોંધી લેજો, આ દરેક સ્વરૂપ એ આવિર્ભાવને કેવળ પોતાની પાસે જ ખેંચી લેવાની ઈચ્છા રાખે છે. એ લોકો એમ કહે છે કે મને પ્રભુએ આ યોગ આપ્યો છે અને મારી દ્વારા જ તમને મળશે. હવે હું એમનો એમને કહેવાય કે એજન્ટ છું એમ, એમ જ કહે છે કે પ્રભુ મારી દ્વારા તમારા પર કૃપા કરશે, મારા વગર તમને સાક્ષાત્કાર થવાનો જ નથી, હું જ માધ્યમ છું, મારા સિવાય બીજો કોઈ માધ્યમ નથી, પ્રભુની કૃપા થશે તો મારા સિવાય, મારા સિવાય નહીં થશે. આ પ્રકારનો એક ભાવ એ લોકોમાં, અંધારનું કાર્ય છે એ પ્રકારનો હતો. જે આવિર્ભાવને કેવળ પોતાની પાસે જ ખેંચી લેવાની ઈચ્છા રાખે છે, આજે એની અંદર પ્રભુનો આવિર્ભાવ થયેલો હોય છે, પ્રભુની શક્તિ પ્રગટ થયેલી હોય છે, એને એમ લાગે છે કે આ ફક્ત મારા માટે જ નિર્માણ કરેલી છે, બીજા કોઈને માટે અને કોઈને આપવું હોય તો નિર્ણય હું લઈશ, કોને આપવું કોને નહીં આપવી, મારા શરણે આવવું પડશે ને. અને પછીથી બીજાઓને પોતે વેચી આપે એવી ભાવના જગે છે, પછીથી પોતે બીજાઓને પોતે વેચી આપે એવી ભાવના સેવે છે કે મારા શિષ્ય થવા જોઈએ, મારા અનુકરણ, મારું અનુકરણ કરવું જોઈએ, તો જ હું વેચીશ, નહીં પ્રકારનો ભાવ એમ રાખે છે, નિર્માણ કરે છે. ટ્રાન્સેન્ડેન્ટલ યોગ ને આ યોગ ને સમર્પણ યોગ બધા ટેબલો છે, બધા ધ્યાન રાખજો. હું ટીકા નથી કરતો, પણ એમને એમ લાગે છે કે આ અમારો ખાસ યોગ છે. ખરેખર યોગમાં ખાસ એવો કઈ પ્રકાર હોતો નથી. યોગને અમુક અમુક નાનો ભાગ લઈ લ્યો છો અને એને પોતાનું પેટન્ટ બદલી લીધો છો. આ સૂરી શક્તિનો પાલન કરે છે, ધ્યાન રાખજો. યોગ પ્રભુનો છે, પ્રભુ સિવાય કોઈનો યોગ નથી. એની જ માલકી છે, એની કૃપા સિવાય યોગ મળતો નથી કોઈને, ધ્યાન રાખજો. આપણે તો એની પરમ કૃપા જાય છે. યોગ ત્યાંથી જ પ્રકટ થશે, બીજી ક્યાંયથી પ્રકટ થતો નથી. એ કોઈને માધ્યમ બનાવતા હોય છે, એ જ્યાં સુધી એ પૂર્ણ માધ્યમ બની જાય છે, નિસ્વાર્થ ભાવે બધાને આપવા માંગતો હોય, આપવા માંગતો સમજાવવા માંગતો હોય છે, ત્યાં સુધી એ દિવ્ય શક્તિ કાર્ય કરે છે. જ્યારે એને લાગે છે કે ના ના, મારા ફોલોઅર વધી જવા જોઈએ, મારા શિષ્યો વધી જવા જોઈએ, મારા અનુસર વધી જવા જોઈએ, મારો સંપ્રદાય વધવો જોઈએ, મારા મેમ્બર્સ વધવા જોઈએ, મારી સભામાં લાખો લોકો હાજર રહેવા જોઈએ, આવું જયારે ભાવ નિર્માણ થાય છે, સમજી લેવાનો સુધી તત્વો ત્યાં પ્રચાર આવી જાય છે, પ્રસાર આવી જાય છે, ત્યાં સાચી સાધનાનો ભાવ ઘટી જાય છે. એમાં પછી જે સ્વરૂપ હંમેશા એમ વિચારે છે કે પોતે જ એક માત્ર માધ્યમ બની રહે, મારા સિવાય કોઈ પ્રભુના કાર્યનું માધ્યમ ન બનવું જોઈએ, ભગવાનનો ભાવ હોય છે. જ્યારે સાચા સાધકની ભાવના એમ એવી હોય છે કે જેને જેને પ્રભુએ આપણા આ કાર્યમાં જોડ્યા છે, દરેક પોતાની રીતે કામ કરવા માંડે, પોતાની આંતરિક સુધપણે કોઠા સુધ પ્રમાણે પોતાનું કામ કરવા માંડે, એમ કરે એમાં એનો વિકાસ છે. એનો વિકાસ એ માર્ગે જ થવાનો છે, એને પૂર્ણ સ્વાતંત્ર્ય આપવું પડે છે. આ પ્રકારનો ભાવ રાખવો એ એ એ સાચી સમજણ છે આપણી. અને તારી મહાશક્તિ સાથેનો અન્ય સંસ્કૃતિનો સંબંધ એની માધ્યમથી વિના થઈ શકવો ન જોઈએ. એમ કે છે કે મારા સિવાય એ પ્રભુ સાથે તમે અમારો સંબંધ નહીં જોડી શકો, મારા પાસેથી દીક્ષા લો તો જ તમને સાક્ષાત્કાર થશે. આ પ્રકારનો ભાવનો જન્મ તો હોય છે અને થવા દેવો જ ના જોઈએ. પાછો એમનો આગ્રહ શું છે, કોઈ વ્યક્તિ ભૂલે ચૂકે બીજા પાસે જાય તો એને કે ત્યાં ન જવાય, ભલે એનું એનું સંભળાવીને સાંભળવા ન જોઈએ. આપણે કેટલાય તમે ધર્મગુરુ જુઓ, બીજે તમારે સાંભળવા ન જવું જોઈએ, ના જ પાડે છે સ્પષ્ટ, ના પાડે છે સ્પષ્ટ. મને ખબર છે અમારા વાડાનું ઢોર બીજે ચાલુ જાય તો ભૂગી જાય તો ડર છે ને, એમને તો એવું કહેવાનું છે કે મારા વાડાના ઢોર છે બધા, મારે સાચવી રાખવાના છે. ખુશી સમજણ છે. વ્યક્તિ એવી હોય છે કે જ્યારે એને આધ્યાત્મિક જીવનતા જાગે છે, આધ્યાત્મિક એને તરસ લાગે છે, તૃષા લાગે છે, એ શોધતો જગ્યા ક્યાં મળશે, ક્યાં મળશે, ક્યાં મળશે, એવી કોઈ વ્યક્તિને સુધી મળી ગયું હોય ક્યાં ક્યાં એ શોધતો હોય છે. ઘણી વખત બધી ત્રણ ત્રણ જીવન ગોતતો હોય છે એક જ સાથે, ધ્યાન રાખજો. પણ ડેટ નેચરલ થિંગ છે. પછી એમાંથી એની પસંદગી એને ખબર પડે છે કે મારે આ માર્ગે જવાનું છે. ઘણા એવું હોય છે, શક્ય છે, એમાં કંઈ ના નથી. એક જ વ્યક્તિ બે ત્રણ ક્ષેત્રમાં આધ્યાત્મિક રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં કામ કરતી હોય છે, એનો અર્થ એને નિષ્ઠા નથી એવું નથી. એના માટે જે પોષણ જરૂરી છે એ પ્રભુને ત્રણ માર્ગે આપતો હોય છે, બે માર્ગે આપતો, એ પ્રભુનો નિર્ણય છે. એમાં આપણે આપણે બોલાય ટીકા કરાય જ નહીં, ખોટી કોઈ વખત નહીં. કોઈ વ્યક્તિ અહીંયા આપણા આપણા શ્રી અરવિંદને ફોલો કરતો હોય છે, એ કદાચ એ વ્યક્તિને આધ્યાત્મિક બળ મળતું હોય તો રામકૃષ્ણ મિશન હોય, જઈએ ક્યાં જાય, જઈએ ક્યાં જાય, એ ઠીકાણે જવું છે. હાર્ટ ઓફ લિવિંગમાં જતા હોય ભલે જતા હોય, ના નથી આપણે વિપસ્યના ધનમાં જતા હોય ભલે જતા હોય, જેનાડ સંપ્રદાયમાં જતા હોય ભલે જતા હોય, એમાં આપણે ના નથી. આપણો કોઈ વિરોધ નથી આપણો, કારણ એ વ્યક્તિની અવસ્થા એવી છે કે એને હજી નિર્ણય લઈ શકતો નથી કે મારા માટે મારો માર્ગ કઈ છે, મારો માર્ગ કઈ છે. અવઢવમાં હોય છે, એ અવઢવમાં માર્ગદર્શન આપવાનું નિર્ણય લેવાનું કામ એને જ કરવાનું. એની અંદર પ્રભુ એને ધીમે ધીમે સમજાવશે કે તારો સાચો માર્ગ છે, ધીમે થી પોતાનો માર્ગ પકડી લેશે. આપણે એમાં કઈ જ કહેવાનું ન હોય. આપણે જો આપણા બુદ્ધિથી સમજાવવા જશું ને એની સાધના ઘટી જાય છે. અને સાધનામાં વિકૃતિ આવે છે, આપણી પ્રભુના કાર્યમાં વિકૃતિઓ નિર્માણ ન કરવી જોઈએ. તેથી માતાજી સર્વન કે જય નેવર ક્રિટિસાઇઝ એની બધી સાધના. કોઈ વખત કોઈ પણ પ્રકારની સાધના કરતો ટીકા કરવાની નહીં. જે કરી છે એમને મનમાં શાંતિ મળે છે મળતી, પરંતુ એક ધ્યાન રાખજો, ઘણું આગળ જવાનું છે. આપણે ઘણું આગળ જવાનું છે, ઘણું આગળ જવાનું છે. સૂચના આપી દેવા માટે આપણે ઘણું આગળ જવાનું છે. એક પ્રગતિ માત્ર છે, આપણે ઘણા પ્રગતિ સમજાવના હોય છે. એટલું સમજાવો બસ. પોતાને મળે એ વ્યક્તિ પોતાને નિર્ણય લેશે પોતાની પ્રકૃતિ અનુસાર, પછી ઘડી જશે. આપણે ત્યાં આ ખોટો એવો આગ્રહ ન જ હોવો જોઈએ. એ પ્રભુનું કામ નથી, આપણા અંધકારનું કામ હોય છે. આ વસ્તુ આવી જરૂરી છે. પ્રેમ કરવું ઠીક છે, તમને જ્યાં યોગ્ય હોય ત્યાં તમે કરો. તમને અહીં આવવાનું ગમતું હશે જરૂર આવો, તમને અહીં પણ જાણવા મળશે. કઈ તમારી રીતે શબ્દનો ઉપયોગ કરો, જે પણ તમને લાગે એ પ્રમાણેનો ઉપયોગ કરો. તમે પૂર્ણ સ્વતંત્ર છો. સાધના માટે પૂર્ણ સ્વાતંત્ર્ય જરૂરી છે. પ્રભુએ આપેલી છે, એમાં કોઈ મર્યાદા કોઈ નિર્માણ કરી શકતો નથી, કોઈ નથી, કોઈનો અધિકાર પણ નથી. એમાં આંતરિક રીતે એને ખોટા સૃષ્ટિ જે માર્ગ જડે એને જવાની શાંતિથી પોતાને મળે. જે ગોતતો ગોતતો પ્રભુના માર્ગે ચડી જશે એના ભાગ્યમાં જે હશે. દરેકનું ભાગ્ય કંઈ શ્રી અરવિંદ સાથે જોડાવેલું હોતું નથી. કોઈનું ક્યાં જોડેલું, કોઈનું ક્યાં જોડેલું છે? કોઈ અમુક માર્ગે પ્રભુને મળે છે, કોઈ અમુક માર્ગે. આપણે તો બધું સ્વતંત્ર કર્યા, પ્રભુનું આયોજન છે. આપણું આયોજન નથી, આ પ્રભુનું આયોજન છે. આપણે એને આધાર આપવો જોઈએ. અન્ય સૌ કોઈનો સંબંધ એની માધ્યમથી વિધાન થઈ શકવો ન જોઈએ અને થવા દેવો જ ના જોઈએ. વિષાદ કરી નીચ કૃપણતા એ થોડી ઘણી સમાધિ જ છે. નીચ કૃપણતા માતાજી બહુ કઠોર શો છે. નીચ ખરાબ વૃત્તિ આણે આધ્યાત્મિક પ્રગતિ મારા દ્વારા જ કરવી જોઈએ, પ્રગતિ થવી જ ન જોઈએ, કરવા જ પડવો જોઈએ. એ લોકોનો પ્રચાર એમ હોય છે, તું જો મારા માર્ગે નહીં વળે ને તો ત્યાં જઈને ખાડમાં પડીશ. તું સત્યાના છોડી દેશે, છોડી જશે તારો. આ પ્રકારનો ડરાવતા હોય છે લોકો. આની જ કૃપાની પણ ત્રાસ કરી શકતી અને સભાન રીતિ હોય છે. જાણતો નથી કરતો, નિષ્પાપ રીતે ભાવે નથી ધમકી આપતો, સમજીને પોતાનો સ્વાર્થ સમજીને ધમકી આપતી હોય છે. પણ એ હંમેશા મોજુદ રહેલી છે, વસ્તુઓને અનિશ્ચિત કાળા સુધી વિલંબમાં નાખી રહી છે. અને આ બધી ઘટના શું કરે છે? પ્રભુના કાર્યને વિલંબમાં નાખી રહી છે. પ્રભુનું કાર્ય સરળ રીતે પતવા જતું નથી, એમાં વિઘ્નરૂપ બનતા હોય છે. આ લોકો અવરોધો નિર્માણ કરતા હોય છે, એ રીતે પ્રભુના દુશ્મન બની જતો હોય છે. દુશ્મન સેવા કરતા એમ કહેવાય, જેમ નાનું છોકરું હોય ને કે પપ્પાનું મમ્મી એ કામ કરતી એના અંદર ગીરી કરીને કામ બગાડે, એ પ્રકારનું કામ છે. અણસમજુ છે આ લોકો, અણસમજુ પ્રભુનું કાર્ય બગાડી મૂકતા હોય છે. મહાનમાં મહાન સ્વરૂપો માટે પણ અશક્ય રહેલું છે. હે પ્રભુ, તું શા માટે આ સંકુચિત ગતિના વધસ્તંભ ઉપર મને બળજબરીથી ચડાવી દે છે? પ્રભુ તારો કાર્ય કેટલું કપરું છે હું સમજું છું. સમજી પછી તમને ખબર પડશે કે પ્રભુનું કાર્ય કરવામાં કેટલો સંયમ રાખવો પડે છે. આપણે પગલે ને પગલે ખૂબ જ સંયમથી વર્તવું પડે છે. લોકો તો સૂચના આપવાના જ છે, તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. પણ એ બધું કંઈ શુદ્ધ હોતું નથી. કહ્યું હું પ્રભુની ચર્ચા મજબૂરી હોતી નથી, ઘણું મિશ્રિત વસ્તુઓ થઈને આવતી હોય છે. એમાંથી આપણી એ શુદ્ધ લેવાનું એ વિષય જણાવું. પરંપરા કીધું છે કે લખીએ અંશ પક્ષી જેવું બનવું જોઈએ. ક્ષીર ક્ષીર વિવેક કહે છે. નીર ક્ષીર વિવેક એટલે અંશ પક્ષી સામે જો દૂધમાં પાણી મિક્સ કરીને રાખો પક્ષીમાં, તો જ્યારે પીવા માંડે છે ને દૂધ પીરે છે, પાણી નામ પણ મૂકે છે. જે હંસ નીર ક્ષીર વિવેક, ક્ષીર પાણી, ક્ષીર એટલે દૂધ, નીર ક્ષીર વિવેક. એવી રીતે આપણે કોઈ પણ કોઈ સૂચન કરતું હોય આપણને, એ સૂચન પ્રભુ તરફથી આવેલું છે એમ સમજવાની જરૂર નથી. કેટલાય માધ્યમો મારફતે આવતું હોય છે, એમાં મિશ્રણો થતા હોય છે, એ મિશ્રણોને આપણે ઓળખી લેવાના હોય છે, સમજવાના હોય છે. ટીકા કરવાની હોતી નથી, એમાં ટીકા જેવું કઈ નથી. આપણે એમાંથી પ્રભુનું સાચું કાર્ય કેટલું છે સમજી લેવું જોઈએ. તમને દાખલો આપી એ કેવું હોય છે સૂચનો આ બધા, એના પર કેટલા આવરણો ચડી ગયેલા હોય છે, ઝાડું મોટું નળવાસ મોટું થઈને આવતું હોય છે એ સૂચનો બધા. મને ખબર છે, હું જ્યાં જન્મ થયો ગામડામાં રહેતો હતો, હનુમાનજીને બહુ મોટું મંદિર હતું, હનુમાનજીની મૂર્તિ બહુ મોટી હતી. હું એટલા પાંચમી છઠ્ઠી ભણતી રહી, હનુમાનજીના દર્શન જોતું બહુ મોટી મૂર્તિ હતી. મૂર્તિ એટલે એમ સમજો પાંચ ફૂટની મૂર્તિ, દર્શન જ હતો. શું હતું ખબર નહીં, એ મૂર્તિઓ ઉપર સિંચન ચડેલા પોપડા બધા કરવા માંડ્યા પછી વળે, અને ગામમાં વાયકા ઉઠી કે કોઈ અશુદ્ધ સ્ત્રી ખસી ગઈ છે, એને કારણે ઉદવા હનુમાનજી કુંભમાન થઈ ગયા છે, એમાંથી પછી ઓલા બધા પોપડા બધા કરી પડી રહ્યા છે. બધા ગામડાની બધા વાયકા છે, બધી વાયકા હોય. હું જોવા ગયો, હું પૂછું છું કે ભાઈ ખરેખર શું થઈ જાઉં. આપણે નાના કરતા હોય કોઈ સ્ત્રી શું કરે કરા, બધું જોવા ગયો એમાંથી હનુમાનજીની મૂર્તિ આખી ઉઠી ગઈ. હું 6 ફૂટની જોતો હતો, એ તો બધું સિંદુરા લપેડા હતા, બીજું કઈ નથી. એમ જયારે સૂચના આવતી હોય છે ને, એમાં પ્રભુની સૂચના તો બહુ નાની હોય છે, બહુ નમણી હોય છે, વિશે નાની હોય છે, સાચી હોય છે. એના ઉપર દરેક જે જે કહેતા હોય છે ને, પોતાની પસંદગી ના પસંદગીના લપેડા મારી પડે છે. અને એવી રીતે આપણા સામે આપણી સૂચનાઓ આવતી હોય છે, એમાંથી આપણે નિરક્ષીર વ્યક્તિ જે સાચું છે એટલું સ્વીકારી લેવાનું. અંદરથી લાગે કે આ સૂચના પ્રભુ તરફથી આવેલ નથી, છોડી દીધું મને, અમને રહેવા દો. એને સાધનામાં બહુ ધ્યાન રાખવું પડે છે, નહીં તો લોકો તમને સાધના કરવા પણ નહીં દે, નહીં પણ કરવા દે. અને ઘોડે પણ ચડવાના, ઘોડાની વાત છે ને, ઘોડા પર પપ્પાને દીકરો જતા હતા તો પપ્પાને બેસાડ્યા, દીકરો ટીકા કરવા લાગ્યા, આ બધાને કંઈ શરમ આવતી નથી, નાના છોકરા ચલાવે છે. એટલે બાપ નીચે ઉતરો, દીકરાને બેસાડ્યો. બીજો કહે કે છોકરાને શરમ આવતી નથી, બુઢાને ચલાવે છે, બંને જણા નીચે ચાલવા લાગ્યા. મૂર્ખાઓ છે, ઘોડો છે, જ્યાં બંને ઉપર ચડીને બેઠા. અરે કયા દયાહીન છે કે આ ઘોડા ઉપર બંને ચડી બેઠા છે, કે અમને વર્તું ગયું. સમાજમાં આપણા ઘરનો હોય છે, તમને સરળ રીતે સાધના નહીં જ કરવા દે, ઘણા સૂચનો પર સૂચનો મોકલતા જ રહે છે. એમાંથી જે પણ સૂચના આવે, શાંત રહો, પ્રભુની પ્રાર્થના, ભગવાનની સૂચના પ્રમાણે તમારું સાચું શું છે મને જણાવો. એમાંથી અંદરથી તમારું ઉડી નીકળશે કે આટલું સાચું છે, પિતા હું છોડી દેવા છે, એ છોડી દેવા નિર્ભય છે. એમ પછી ડરવાનું નહીં કહે. આ નિરક્ષીર વિવેક સાચવીને જ જીવવાનું હોય છે. ધ્યાન રાખજો, સાધનામાં આવતા બધા સૂચનો પ્રભુના હોતા નથી. એ આસુરી શક્તિઓ પણ ઘણી વખત પ્રભુના અવાજમાં બોલે હોય છે. એક આમાં સાવિત્રીના એક વાક્ય છે, ઇન ધ લેંગ્વેજ ઓફ ઇન ધ વર્ડ ઓફ ગોડ, પ્રભુના શબ્દોની રીતે બોલતા હોય છે. ધ્યાન રાખજો. એટલે જ્યારે પણ સાધના કરતા હો, કોઈ પણ સૂચના આવે, એમના સ્વીકારી લેતા નહીં. એને ઘણે જણા પ્રામાણિક રીતે પોતાની સાધનાની દ્રષ્ટિ એને અનુભવ આવે છે, પણ એ સૂચન કરતા હોય છે. આપણી પ્રકૃતિ ન પણ હોય, એ સ્વીકારી લ્યો, શાંતિથી સ્વીકારી લ્યો, અને એને આમ પ્રાયોગિક ધોરણે સ્વીકારો, કામ કરો, અને લાગે કે જે એમાં સરખી તમને લાગતું એટલું સ્વીકારો, બાકી બધું છોડી દો. તમને કોઈ સીતાફળ ખાવા આપે, આખું નાખું, તમે કઈ બીચ આવી નથી જતા, ફેંકી દો છો. એવી વસ્તુ છે, આમાં ઘણું મિશ્રણ હોય છે. મિશ્રણ બધું ફેંકી કરતા દરેકે કરવાનું છે, દરેક માટે કરવાનું છે. માનસીભાઈ પણ એમાં આપવા જ નથી. ધ્યાન રાખજો, હું જે કહું છું તમને જે રૂચિત છે એટલું જ લેજો, બાકી બધું ફેંકી દેજો, તમારા માટે જરૂરનું નથી. ફેંકી દેજો તમે સારી રીતે. પૂર્ણ અવિભાવની ક્રિયામાં આ દયાજનક મર્યાદિત થવામાંથી મુક્ત થઈ જવાનું કાર્ય જો મહાનમાં મહાન સ્વરૂપો માટે પણ અશક્ય રહેલું છે, બોલે છે હે પ્રભુ તું શા માટે આ સંકુચિત ગતિના વર્ષ કરો અને બળની બુદ્ધિ ચડાવી દે છે. તો પ્રભુ આ કાર્ય એટલું બધું કઠિન છે અને મારા જેવી સામાન્ય વ્યક્તિને તું કહે છે કે તું આ માર્ગે જા, મને એમ લાગે છે કે તું શા માટે મને લઈ જઈ રહ્યો છે. મારામાં તો જાણે શક્તિ કેટલું લાગે છે મને મહાન સ્વરૂપો માટે પણ અશક્ય રહેલું છે એમ કે તમે કીધે તમે કીધે માર્ગે જવું મને શા માટે. પછી હે પ્રભુ તું શા માટે આ સંકુચિતના વધસ્તંભ ઉપર બળજબરીથી ચડાવી દે છે. સંકુચિત ગતિનો વધસ્તંભ શબ્દ મને લાગે છે કે ભાષાંતર કરવાનું ભૂલ છે. સંકુચિત ગતિ સંકુચિત શબ્દ કરતા સાંકડી ગતિ હોય શબ્દ આપણે જોઈએ ખરેખર છે. જેમ સમજો કે કોઈ શિખર હોય તો જેમ જેમ ઉપર ચડો ને એમ તમારો જવાનો માર્ગ સાંકડો થતો જાય છે, એકદમ સાંકડો સાંકડો થતો જાય, કપરો થતો જાય છે, કપરો માર્ગ. એ અર્થમાં સંકુચિત શબ્દ વાપર્યો છે અહીંયા. ખૂબ જ કપરો માર્ગ છે. આ કપરો માર્ગ મને શા માટે ચડાવે છે, શા માટે આ સંકુચિત ગતિના ગૃહસ્તંભ ઉપર મને તારી ઈચ્છા જો એવી જ હોય એમ જ થવું જોઈએ. જો તારી ઈચ્છા છે કે ના આ બધું હોવા છતાં પણ મારે તો આ માર્ગે જ જવાનું છે તો પછી હું શું કરું? હવે મારે એ જ માર્ગે જવું પડશે. એવી રીતે માતાજી નિર્ણય લે છે. આ ચમત્કારને સિદ્ધ કરી દઈએ અથવા તો મને તારી અંદર નિવૃત્તિ લઈ દેવા દે. માતાજી કહે છે હવે એક જ કામ છે, હું આ માર્ગે વળી ગઈ છું, કાર્ય કરી રહી છું, પણ બહુ કઠિન લાગે છે મને આ માર્ગે ચાલવું, બહુ કઠિન લાગે, કપરું લાગે છે મને. આ હું એક કહું છું કે હું આજે કપરા માર્ગે જાઉં છું એ મને સિદ્ધ કરી વધાર, બધી તાકાત બતાડવાને આ ચમત્કારને સિદ્ધ કરી દે અથવા તો મને તારી અંદર નિવૃત્તિ લઈ લેવા દે. તો મને પહેલાની જેમ તારી જતનમાં પાછા થઈ જાઓ અને એમાં જ મને કંઈક કર પ્રભુ. આ તો એવું થઈ ગયું છે મને ત્યાં આરામ કરવા દીધો નથી અને અહીંયા તમે સિદ્ધિ કરતા નથી, અહીંયા અપયશ પર અપયશ આપી રહ્યા છો, ક્યાં સુધી ચલાવી આપણે? આ અર્થનાદ છે માતાજીનો, બહુ જ અર્થનાદ આશ્યપતિ પણ થયેલો છે. આશ્યપતિનો અર્થનાદ છે એમાં આ જ ભાવના વ્યક્ત કરેલી છે. હે જગન માતા, સારું કાર્ય કરવા માટે અમે સંઘર્ષ કરી આપીએ, અમે જોઈએ છીએ આસુરિક શક્તિ અમને ફટફટ ફટકે મારી દે છે, અમને મૃત્યુ મુખી થઈ જાય છે, અમારે મરણ પામવું પડે છે, આઘાતો સહન કરવા પડે છે, જીવ લાગે છે. આ શા માટે આવું? આવું શા માટે? અમારું આ અમારા બલિદાન કેમ વ્યર્થ જઈ રહ્યા છે બધા? એ રીતે અશ્વપતિ પણ આર્તનાદ કરે છે. ત્યારે પછી આ અશ્વપતિને જગમાં પછી પ્રગટ થઈને કહે છે કે તું ડર નહીં, સમય કાચ્યો છે, તારી દીકરી તરીકે હું જન્મીશ. હવે આપતી હોય છે અહીં આપણી આ